भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। सहजानंद स्वामी महाराज की जय।
પ્રવીણ જેઠાન આપો,
સત્ય પાળવું એની કરતા સત્યને સમજવું તે વધારે કઠણ હોય છે।
ઘણા સમય સુધી સત્તા ઉપર રહે પછી એને અહંકાર આવી જાય, એની ગાંઠો બંધાઈ જાય છે।
ગુરુજી કે કારણ શરીર છે ને એ બહુ તોડવું કઠણ છે, માટે વક્તાના મુખેથી જે કોઈ તોપની ગોળીઓ આવે ને એને વાગવા જેવી કારણ શરીરને, તો કારણ શરીર તૂટે।
ગુરુજી કહ્યું હતું કે ભગવાનની સમજાવવાની રીત અકળ છે,
અહંકાર જ રાક્ષસ નું સ્વરૂપ છે, જે માણસમાં આવે છે તે રાક્ષસ બની જાય।
ગુરુજીએ કાલ વાત કરી હતી કે સ્વર્ગમાંથી કોઈ આપણને અમૃત અથવા અમર ફળ આપે તો આપણને તેનો કેવો મહિમા થાય, તેમાં આધારાનંદ સ્વામી આપણને આ કથામૃત રૂપી અમૃત આપ્યું છે તો તેનું ટીપે ટીપે પાન કરવું જોઈએ, એક પણ ટીપું ઢોરાવા દેવું ન જોઈએ।
ગુરુજી કીધું કે દેવાસુર સંગ્રામ થયો એનો મૂળમાં જઈએ તો લાંબા સમય સુધી સત્તા અને સંપત્તિનો જે યોગ હતો એ ભોગવી એને લઈને અહમ આવે છે।
આજે સમત 2067ના જેઠવદ દ્વિતીય આઈટમ છે, તારીખ 24/6/11 ને શુક્રવાર, પૂર પહેલું તરંગ 13માં શ્રીહરિ અને લક્ષ્મીજીના વિવાહ દેવોએ કરેલી પેરામણીની વાત આવે છે। ઉત્તમ રાજાએ બે હાથ જોડ્યા અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે જીવનું હિત કરનારા શ્રીહરિના વિવાહની વાત મને કહો। કાલે તમે કીધું ને કે બ્રહ્માજી મેરુ પર્વત ઉપર વૈકુંઠ ધામ છે ત્યાં વિવાહ લઈને ગયા, હા, મૂર્તિદેવી અને ધર્મ પ્રજાપતિએ એના દીકરા હરિકૃષ્ણના વિવાહ વધાવ્યા, બહુ આનંદ થયો। એ બધી વાત મારે આખી સાંભળવી છે કે શ્રીહરિના વિવાહ કઈ રીતે થયા, આ વાત તો અમૃતમય છે, આ વાત મેં ક્યારેય સાંભળી નથી, દાદા ખાચરે નહીં સાંભળેલી, તે સાંભળવા હું ખૂબ જ ચાહું છું, અને વાત એ સાચી, ક્યારેય ન સાંભળી હોય એ વાતને સાંભળવાની ચાહના વધુ હોય। વેદોમાં અને પુરાણોમાં આવી વાતો પ્રસિદ્ધ છે, જે જે કવિઓ થયા તેમણે તે તે ગ્રંથોમાં બધી વાતો લખી છે, પણ બધી અમે ક્યાંથી સાંભળી હોય। તમારા જેવા ગુરુ જ્યારે આ બધી વાતો શાસ્ત્રમાંથી ઉદ્ધારીને હારી હારી અમને પીરશે ત્યારે અમને મળે, આવું દાદા ખાચર બોલ્યા। ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, હે રાજા, તમે શ્રીહરિના વિવાહનું ચરિત્ર સાંભળવા ચાહો છો ને, તો હું તે કહું છું, અહીંયા એ વાત નહોતી પણ હવે દાદા ખાચરને મન થઈ ગયું, તો સ્વામી કહે હારો હાલો કહી નાખીએ, હવે જરૂર નહોતી, વાત તો એટલી જ કહેવાની હતી કે આ બધા દુર્વાસાના શાપથી અસુરો જે ધરતી ઉપર જન્માને એને અને પરમાત્માને ક્યારથી ડખો થયેલો અને શા કારણે વેર થયેલું, એટલે સ્વામી પૌરાણિક દેવાસુર સંગ્રામની કથામાં પ્રવેશેલા, અને એ જ બધા અસુરો જ્યારે જ્યારે ભગવાન પ્રગટે ત્યારે ધરતી ઉપર જન્મે છે વેરને લીધે અને બધો ડખો કરે છે, એ જ અનુસારે આ વખતે પણ એ બધા અસુરો ધરતી ઉપર પ્રગટ થયા, આટલું જ કહેવું હતું। એમાં થોડાક ઊંડા ગયા, એમાં વળી દાદા ખાચરને વિવાહ સાંભળવાનું મન થઈ ગયું, અમથુંય એક વિવાહ જેણે કર્યો હોય ને એને વિવાહમાં રસ હોય, દાદા ખાચરે બે કરેલા, એટલે એવી કોઈ વાત આવે ને એટલે ગ્રહસ્થને વિવાહ સાંભળવાની મજા બહુ આવે, ઢોલ સાંભળી આવે, સમજ્યા, પપુડા એ પછી બધું કેટલા ગાડા હતા, એટલે મજા બહુ આવે। અને દાદા ખાચરના વિવાહની મેં કથા કરીને એ કેસેટો જેટલી વેચાણી જેટલી સાંભળે છે ને લોકો એટલા તો છે ને મનગંજન નથી સાંભળતા, ગ્રસોડા જ કાઢ્યા હોય એમાં શું સાંભળે, આમાં તો થોડુંક પોતાનું પણ આમ સુખદાયી વાતાવરણ થાય, ઓમાં શું થાય। લ્યો વિવાહની વાત કરો કે સ્વામી કે તમે એ સાંભળવા ચાહો છો ને, મુક્તાનંદ સ્વામી ખરા છો, તમારે વિવાહ સાંભળવા છે ને કે, તો હું તે કહું છું। આમ કહીને કહેવા લાગ્યા, ધર્મદેવના ઘરમાં ગણપતિને સંભાર્યા, ત્યાં મેરુ પર્વત ઉપર વૈકુંઠ ધામ છે ત્યાં ધર્મદેવને મૂર્તિ માતા રહે છે, એને ઘરે લગ્ન લઈને બ્રહ્મા ગયા છે, વધાવ્યા લગ્ન, બધી વાત બરાબર બની, પણ પછી આ શુભ કાર્યમાં ગણપતિને બોલાવવા જોઈએ ને, એટલે ગણપતિને સંભાર્યા, ત્યાં તો સાક્ષાત ગણપતિ, સદગુણ સંપન્ન વિશાળ રૂપ લંબોદર આમ આમ કરતા આવ્યા. હા, અને આસન જમાયું. ગણપતિની હામું જોયું ને, ત્યાં તો મલકતા હતા, હરખાતા હતા બહુ, હુંઢામ આમ કરતા જાય ને એવા દાંત કાઢતા હતા. એને મજા આવી ગઈ ભગવાનના ને લક્ષ્મીજીના લગ્નમાં. ભાઈ સંભાર્યું ન થાય હો, માણ આવી જાય. એક મનોહર માણેક સ્તંભ બનાવી તેને હાથમાં લઈ વિશ્વકર્માજી ત્યાં તત્કાળ આવ્યા. માણેક સ્તંભ હાથમાં લઈને આવ્યા, નકશીકામવાળો, વિશ્વકર્માનું કામ ને, તેને અવસર મળી ગયો સેવાનો. ધર્મદેવના ઘર આગળ અનુપમ મંડપ બનાવ્યો હતો, એ તો કરી જ રાખ્યો હતો. તેના દ્વારની દક્ષિણ તરફ વિશ્વકર્માએ તે માણેક સ્તંભ રોપ્યો અને ઉપર નારાસળી બાંધી એમાં મીંઢોળ પોરવીને બાંધ્યો. વિવાહના કાર્યનો આ રીતે આરંભ થયો. રૂડા માણેક સ્તંભ રોપી આરે લોલ. હો, સર્વે પ્રથમ ઐરાવત હાથી લઈને ઇન્દ્ર આવ્યા. એટલે ઇન્દ્ર પોતાનું વાહન લઈને હાથ ઊંઢાળો હાથી, હો, એનો ઐરાવત એનું નામ. હા, એ લઈને આવ્યા. હાથી ઉપર બેસાડીને શ્રી હરિનું ફૂલેકું ફેરવવું છે, બધી તૈયારી થઈ ગઈ. ભગવાનને પણ એવા શણગાર સજા, હાથી તૈયાર કર્યો. હા, ઘોડામાં બગીમાં નહીં, હાથીમાં છે ફૂલેકું, વૈકુંઠમાં આ બધું કરવાનું કામ. અને એ શોભા તો વર્ણવી અશક્ય છે કે એ જામીતી જે એ વખતે આગળ દાડેમને ફટાકડાને ફૂટેન, શ્રી હરિની મૂર્તિ મનોહર બની હતી આજની રીતે, તેથી કેવું એ બધું. તે સમયે વૈકુંઠપુરીમાં અનેક પ્રકારના વાજિંત્ર બધા જ વાગવા લાગ્યા હતા. એટલા આખા બ્રહ્માંડમાં તેનો ધની વ્યાપી ગયો, તેનો પાર પામી શકાય એમ નહોતું. જ્યારે બરાબર મજરાજ થઈ ત્યારે શ્રી હરિ ફૂલ્યા કે ચડ્યા, ધાગડધીનના ધાગડધીનના તળબડ તળબડ તળબડ, ઢિબાંગ ઢિબાંગ, મારો વાલો હાથી અસડ્યા અને ફૂલ્યાકું નીકળ્યું. ભાઈ રમા વૈકુંઠની બજારમાં એ વખતે રાત હતી, તોય સૂર્ય અને ચંદ્ર ભગવાનની બંને બાજુ આગળ આવીને રહ્યા. મશાલ ફશાલ કા કામ નહીં પડા તે દિન. ત્યારે શ્રી હરિ એવા એ પ્રકાશમાં શોભા લાગ્યા, મશાલો હું એની આગળ. સ્વર્ગમાંથી જ્યારે ઇન્દ્ર આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે કેટલીક તોપોને પણ લાવ્યા હતા. આપણે કાલ તોપોની વાત કરી, એ વાત ખોટી નહીં. તોપો લઈને આવ્યા હતા ઇન્દ્ર, એકલો એરાવત હાથી નહીં. એ તોપોનો અવાજ ભડિંગ ભડિંગ માંડ્યો થવા, અડધી રાતે કોઈને હોવા દેવામાં ક્યાંથી આવે, ભગવાનને લક્ષ્મીજી પરણે. તે શોભાનો કહેવાથી પાર આવે તેમ નથી. આવી રીતે રાતે આખી ફૂલેકું ફેરવા, પછી સવારે ઘડી બગડી આરામ કર્યા, નો કર્યા, ત્યાં તો હાંકલ થઈ, હાલો હવે હબ જાન લઈને નીકળવું થાય, વહેલા નીકળવું જોઈએ, નહીતર પાછું પૂગતા મૂડું થાય. હો, એમાં જાનમાં જવાના જે સરાહ હોય એની વાત કરવામાં કોઈ હો. એ ભાઈ ધરમદાદાને ભક્તિ મૂર્તિ દેવીએ જાડી જાનું જોડ્યું. હો, બીજે દિવસે સવારમાં જાન લઈને નીકળ્યા છે અને તાબડતાબ તાબડતાબ બાગડધમા કરતા 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 શ્રી સમુદ્રને કિનારે આવ્યા. ત્યાં તો આ બાજુ સમુદ્ર અને સમુદ્રાણી અને બધા માણસો, ઋષિઓ, બધી નદીઓ, તીર્થો આમ બધા તૈયાર હતા જાનનું સ્વાગત કરવા. એમણે બધાએ સામૈયું કર્યું, ધબધબાવીને સ્વાગત કર્યું. તે જોઈને દેવતાઓ નરનારીઓ મહાન આશ્ચર્ય પામ્યા. તે સમયે વિધવિધના વાજિંત્ર વાગતા હતા અનેક પ્રકારના. મંગળમય ગીત ગાનારી નારીઓ હૃદયમાં હેતનો કોઈ પાર નહોતો આ ડોશ્યોને. બહુ એને તો હેત હોય, હાઈમું હમાય નહીં, ગળા ભરડાઈ જાય એવું તાણીને ગાય. હા, કુશળ સમુદ્રે સારી જગ્યા જોઈને શ્રીહરિને ઉતારો હોય પણ પોળો પોટ જોઈને કે અહીં તમારા ધામા નાખો તંબુ બંબુ છે, જે ત્યાં ક્યાં બંગલા બંગલા હતા સૃષ્ટિના, તેથી બહુ શ્રી ગણેશ સમજ્યા. આવું બધું બહુ કોન્ક્રેટના જંગલ નહોતા થઈ ગયા, હાથમે માળે ને આઠમે માળે ઉતારા ને એવું બધું ક્યાં હોય. હારો પટ જોઈને કીધું કે અહીંયા તમે જમાવી દો. અરે મહારાજે 200 વર્ષ પહેલાં ગામડા ફરતા તે ગામને પાદર નદીને કાંઠે આંબલી પીપળીને થડે ત્યાં જ ઉતારો કરતા. મહારાજને ગામમાં વસ્તીમાં ગીચમાં ગમતું નહીં. બોટાદમાં મહારાજ ગયા ક્યાંય ગંધાય જ બહુ, એમ કહી બહાર આવતા રહ્યા. એટલે આવું બધું સમજાણો. સમુદ્રે સારી જગ્યા જોઈને શ્રીને ઉતારો આપ્યો, પછી ખૂબ જ ભાવથી તેમણે જમાડ્યા, આખી જાન જમાડી. અને જ્યારે મધરાત થઈ ત્યારે શ્રી હરિ તોરણ આવ્યા. લ્યો, પાછું ત્યાં વરઘોડો કાઢે, હા એ કર્યું અને તોરણ આવ્યા. ઘણા બ્રહ્માંડના અધિષ્ઠાતાઓ વેદોના ધ્વનિથી વિવાહનો વિધિ કરવા લાગ્યા. એ બધા એ બ્રહ્માઓ, કાંઈ એક બ્રહ્મા નહીં, ઘણા બ્રહ્માંડના અધિષ્ઠાઓ, બ્રહ્માઓને બધાને આવું ફાવે વેદ મંત્રો બધા, સમજ્યા, બ્રહ્માના મુખમાંથી વેદ નીકળેલા એટલે બધા મંત્ર એમાં જ હોય, એટલે એ માંડ્યા મંત્ર ધ્વનિ કરવા. જે બધા ઋષિઓ હતા તે પણ વેદોનો મંત્ર ઉચ્ચાર કરવા લાગ્યા, ઋષિઓને આવડે તે બોલવા માંડ્યા. એમાં પણ ઘણો જ સ્નેહ દેખાતો, સ્તોત્ર મંત્ર પાઠ કરતા હતા સ્નેહથી, આનંદનો પ્રવાહ ચો તરફ વહેવા લાગ્યો. શ્રીહરિ માંડવે પધાર્યા ત્યારે સોનાના પાત્રોની ચોરી બાંધી હતી. તે સમયે અનંત અને અપાર મણિમય દીવાઓ ઝગમગી રહ્યા હતા. અનેક લોકમાં રહેનારા મોટા મોટા શક્તિશાળી દેવો હતા. તેમણે ત્યાં મણિ જડિતી સિંહાસન હતું, તેના ઉપર શ્રીહરિને પધરાવ્યા. આમ બધા શક્તિશાળી બધા દેવતાઓ ખરા ને, આમ મોરમોર હાલે, અહીં પધારો પ્રભુ, અહીં આ અહીં બેહો, એમ કરીને મોટું સિંહાસન હતું, ત્યાં ભગવાનને બિરાજમાન કર્યા. લક્ષ્મીજીએ શ્રીહરિના, હવે આ બાજુ લક્ષ્મીજીની વાત કરે છે, ભગવાન તો આવીને બેહી ગયા, તો લક્ષ્મીજીનું શું હાલે કામકાજ? તો કહે છે લક્ષ્મીજીએ પછી આમ કાંઈક બારણામાંથી ઘૂમટની ઓટમાંથી પોતાના જે કોઈ પરિણા તરીકે પધાર્યા છે એને જોઈ લીધા, ખૂણે ખાસરેથી સમજ્યા, નજર નાખી લીધી. રૂપ સમજ્યા, કન્યા પશ્યતી રૂપમ, મોટે ભાગે આવે છે, તમે વાત સાંભળ્યું છે નહીં? માતા છે ને ધન જોવે, અને બાપા જોવે કુળ, કન્યા જોવે રૂપ, અને જાને અહીંયા ભોજન, આનામ વિવાહ. કાને ભોજન ઉપર નજર હોય, કેટલા વાના હતા ને કેમ પીરસતા, ઓલ્યા બેને હા મામી રૂપ ઉપર ધ્યાન હોય, અને જાજી બુદ્ધિ હોય નહીં, નાની ઉંમરમાં પહેલાં લગ્ન થતા, અને ડોશીઓને રૂપિયા સંપત્તિ બંગલા પંખા ફ્રીજ એસી ગાડીઓનું કેમ છે એ વળી એ જોજો કરે, અને એનો બાપ હોય એ વળી કુળ જોવે, આબરૂ જોવે, જરાક એમ જોવે. તોય પણ ઊંડી નજરવાળા આ જગતમાં બહુ ઓછા કે જે સદગુણો જોઈને સંબંધ કરે, આવા ઓછા. અને હવ સુખનું મૂળ તો સદગુણ છે, લ્યો સદગુણ હારા હોય ત્યાં સંપત્તિ વહેલી મોડી આવે છે, અને જેનામાં ખરાબ સંસ્કાર હોય ત્યાં આવી હોય ને તોય લંકા ને દ્વારિકા નાશ થઈ એમ સંપત્તિ જાય. માટે સદગુણને અગ્રતા અપાય બધા કરતા. લક્ષ્મીજીએ જોયું શ્રીહરિનું રૂપ, રૂપ જોયા પછી લક્ષ્મીજી રૂપમાં ન અટક્યા, પછી તરત ગુણમાં દ્રષ્ટિ લઈ ગયા કે ગુણો કેવા છે, પછી તરત સામર્થ્ય જોયું અને મનમાં વિચારવા લાગ્યા કે વાહ વાહ, શ્રીહરિના વિના બધા કાળના કોળિયા છે, હે એક પલકમાં બધા નાશ થઈ જાય એવા છે. આ પરમાત્મા આદિ અનાદિ સત્ય આનંદ ઘન દિવ્ય અલૌકિક મૂર્તિ છે, મહાસમર્થ છે, સ્વતંત્ર છે, મારે વરવા માટે તો આ જ યોગ્ય છે, આ એક જ મારો પતિ થવાને યોગ્ય છે, એમાં કોઈ સંદેહ નથી. આમ લક્ષ્મીજી બહુ ખુશ થયા. લક્ષ્મીજીએ મનમાં આવો દ્રઢ નિશ્ચય કર્યો. તે સમયે જે દેવો આવ્યા હતા તે બધા લક્ષ્મીજી પાસે પૂગી ગયા. દેવતાઓ માતાજી માતાજી કરતા કે શું આવ્યા છો, કે આજ તો અમારે તમારો અભિષેક કરવો પડે, તમારા લગ્ન છે ને એટલે, હા હાલો હાલો પાટલે બેહો, લ્યો હવે માતાજીનો અભિષેક કરવાનો છે, આ બાજુ ભગવાનનો અભિષેક તો કરવો પડે ને. લક્ષ્મીજીએ કીધું પણ મારો પહેલાં ન હોય, સમજ્યા, જાઓ પહેલાં શ્રીહરિનો કરો. દેવતાઓ કે જરાક અમારે તમારો મહિમા વધારે ને, એટલે દોડીને અહીં આવતા રહેવાનું, કાંઈ વાંધો ના જાય કે સમજાડ્યું. પછી તો નારાયણ અને લક્ષ્મીજીનો અભિષેકનો વિધિ થાય છે. અનેક પ્રકારની પહેરામણીઓ આપવામાં આવે છે. લક્ષ્મીજીને સૌએ પહેરામણી કરી. પછી વળી દેવાંગનાઓએ તથા 999 નદીઓએ આવીને પણ લક્ષ્મીજીને પહેરામણી કરી. નાગો અને કિન્નરોએ પણ પહેરામણી કરી. ચારે દિશાના ચાર દિગ્ગજો ચાર સમુદ્રના જળથી કુંભ ભરીને લાવ્યા. લે ચારે દિશાના દિગ્ગજો સમુદ્રમાંથી મોટા જળના કુંભ ભરીને લાવ્યા, લક્ષ્મીજીના ઉપર તે જળથી અભિષેક કર્યો. બોલો. તેઓ પૂજા માટે અનેક ઉપચારો લાવ્યા હતા, વાજિંત્રો વગાડીને ગંધર્વો ગાતા, એમ જ અપાર અપ્સરાઓ આવીને નાચતી હતી. એણે એનું કામ શરૂ કર્યું. ગોલોક અને વૈકુંઠમાં રહેલી અષ્ટ સિદ્ધિઓ નવનિધિઓ બધા આનંદ ઉત્સાહથી પહેરામણી કરવા લાગ્યા. લક્ષ્મીજીને શણગાર પહેરાવીને શ્રીહરિ પાસે લાવ્યા. આ સ્નાન થયું, બધું થયું, પહેરામણી થઈને પછી સુંદર શણગાર સજાવ્યા અને પછી ભગવાન પાસે લાવ્યા. મધ્યરાત્રિ થઈ હતી ત્યારે ચંદ્રમાનો પ્રકાશ ઘણો પ્રસરી રહ્યો હતો. શ્રીહરિને જમણે પડખે સૂર્ય રહ્યા અને શ્રીહરિને ડાબે પડખે ચંદ્ર રહ્યા, તેથી શોભા અત્યંત અને અપાર બની હતી. સમુદ્રે લક્ષ્મીજીને તેડી પોતાની વાલી દીકરીને પરમાત્માને ડાબે પડખે પધરાવ્યા. બ્રહ્માએ પાણી ગ્રહણ કરાયું અને બંનેના પાલવની ગાંઠ બાંધી, યાને કે છેડા છેડી બાંધી. બ્રહ્માએ અત્યંત મંગલમય અગ્નિને પ્રગટાયો, મંત્ર બોલીને અગ્નિમાં જવતલ ઘીનો હોમ કર્યો. ચારે વેદના મંત્રોચ્ચારનો ધ્વનિ ઘણો ગાજી રહ્યો હતો. જેટલા જાનિયા દેવો હતા તે બધા શ્રીહરિ પાસે બેઠા અને દેવાંગનાઓ લક્ષ્મી તરફ બેઠી. તેની શોભા અત્યંત મોહક બની હતી. વિડિયા ઉતાર્યા હોત તો જોવા થાક. જ્યાં સુધી વિવાહનું કાર્ય થતું રહ્યું ત્યાં સુધી જે દેવો માંડવા તરફ બેઠા હતા અને તેની પત્નીઓ લક્ષ્મીજી તરફ બેઠી હતી, થોડાક માંડવિયા થયેલા, થોડાક જાનિયા થયેલા, અને વિવાહના જેટલા મંગલમય પદ કહેવાય છે તે બધાને દેવાંગનાઓ ગાતી હતી. એને તો આવડે જ ને. અગ્નિ સંબંધી વિધિના જે મંત્ર બોલવાના હોય તેને બ્રહ્મા ઉચ્ચારી રહ્યા હતા. ગંગાજીએ લક્ષ્મીજીનો હાથ પકડ્યો અને સમુદ્રે શ્રીહરિનો ઉમંગથી હાથ પકડ્યો અને કન્યાદાન હરખભર થયું. બોલો સ્વામિનારાયણ ભગવાન. તે સમયે બધા જય 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 બોલવા લાગ્યા. વર અને કન્યા અગ્નિને પ્રદક્ષિણા કરતા હોય છે તે રીતે શ્રીહરિ મંદ મંદ હસતા ફેરા ફર્યા. લ્યો ફેરા ફરવાનો વિધિ થયો. વિશાળ ગુણ સંપન્ન લક્ષ્મીજી અને નારાયણ તુરંત રત્ન જડિત સિંહાસન ઉપર બેઠા. લગ્નવિધિ પૂરો થયો. આ રીતે સમુદ્રમાંથી નીકળેલા 14 રત્ન પૈકી એક રત્ન લક્ષ્મીજી હતા. એ રત્ન સમુદ્રએ પરમાત્માને અર્પણ કર્યું. હવે દીકરી આપી એટલે ભેળું ભેળું કંઈક બીજું ભેટ તરીકે દેવું જોઈએ. બ્રહ્માજીએ બંનેને કહાર જમાડ્યો સિંહાસનમાં બેઠા પછી, જળથી આત્મન કરાવ્યું, પાણી પાયું. તે સમયે ભગવત વિભૂતિ રૂપ સમુદ્રે શ્રેષ્ઠ અને અનુપમ કૌસ્તુભ મણિ જે નીકળ્યો હતો ને એ પરમાત્માને અર્પણ કર્યો. વળી શ્રીહરિને પાંચજન્ય શંખ અર્પણ કર્યો. કૌસ્તુભ મણિ ભગવાનને આ બાંધ્યો, શંખ હાથમાં ધારણ કર્યો અને સારંગ ધનુષ ભગવાનને અર્પણ કર્યું. લ્યો હાથમાં રાખવા. ભગવાન શ્રીહરિ તરફ જે દેવો બેઠા હતા તેઓ ઘણો દિવ્ય સામાન હાથગરણું કરવા લાવ્યા હતા. તે પછી એક પછી એક ઊભા થયા, શ્રીહરિનું પૂજન કર્યું અને અર્પણ કર્યું બધું. તેમણે પોતાને માટે ભગવાને આ બધું ગ્રહણ કર્યું. લક્ષ્મીજી તરફ જે દેવો બેઠા હતા તેઓ પણ હાથગરણું કરવા માટે જે સમૃદ્ધિ લાવ્યા હતા તે અર્પણ કરી. લક્ષ્મીજીએ બધા દેવો તરફ જ્યારે અમૃતમય દ્રષ્ટિ કરી ત્યાર પછી દેવોને અનંત સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. વહી ગઈ હતી ને બધી સમુદ્રમાં દુર્વાસાના શાપથી, એ બધું પાછું મળ્યું. લક્ષ્મીજી અમી દ્રષ્ટિ કરી ત્યારે વળી રજવાડું થયું. સ્વર્ગન ખાનપાન ને અપ્સરાવન મહેલોન બધું પાછું પ્રાપ્ત થયું. લ્યો આવું થયું. આમાં તો હજારો વર્ષ ગયા. માટે કોઈ વાતનું અભિમાન કરવું નહીં. અભિમાનથી બહુ બચવા જેવું છે, બહુ સજાગ રહેવું જોઈએ. આ કથા તો જગાડી દે એવી છે. બેઠો અનુભવ દેવતાઓમાંથી આપણે લઈ લઈએ, શું વાંધો? આપણા જીવનમાં પ્રેક્ટિકલ ન કરીએ ને આપણા જીવનમાં પ્રેક્ટિકલ થયું છે એમ માનીને લઈ લેવું. આ રીતે 13મો તરંગ સમાપ્ત થયો. તરંગ 14મો પહેલા પૂરનો. દૈવી અને આસુરી જનોનું સ્વાભાવિક વર્ણન આમાં આવે છેલ્લે. ઉત્તમ રાજાએ હાથ જોડીને પૂછ્યું, બીજા જે જે શ્રીહરિના ચરિત્ર હોય તે મને કહો. જોયેલી ને સાંભળેલી અનંત વાતોને આપ જાણો છો. જ્યારે આપ અંતરદ્રષ્ટિ કરો છો ત્યારે કાંઈ જ આપને દૂર લાગતું નથી. લોકો કહે છે કે સતાનંદ મુનિ પ્રબળ સમાધિનિષ્ઠ હતા, પણ સ્વામી આપ કાંઈ એનાથી ન્યૂન નથી. હો, હું ન્યૂન નથી માનતો. આપ તો ભગવાનનું મન ગણાવ એવા નારદ મુનિના સમાન મહાન છો. ઉત્તમ રાજાનું આવું વચન સાંભળીને મુક્તાનંદ સ્વામીએ અમૃત કરતાં પણ હરિચરિત્ર અધિક છે એમ માનીને શ્રીહરિના ચરણોમાં મન જોડી દીધો. અમૃત કરતાં પણ શ્રીહરિના ચરિત્ર મહાન છે. અને મુનિ બોલ્યા, શંકર અને બ્રહ્મા વગેરે બધા દેવોએ તે વખતે શ્રીહરિની પૂજા કરી, પછી તત્પર રહીને આરતી ઉતારી અને નિપુણતાથી સ્તુતિ કરવા લાગ્યા. વિવાહ પતી ગયો, આ બધું થયું, પછી આરતી કરી, પૂજન કર્યું અને સૌ સ્તુતિ કરે છે. મોટા મોટા જે દેવો હતા તે સૌ અલગ અલગ સ્તુતિ બોલવા લાગ્યા. આ બધી સ્તુતિઓ વાસુદેવ મહાત્મ્યમાં લખી છે, બહુ સરસ છે. અને એમની પત્નીઓ પણ અલગ અલગ સ્તુતિ કરવા લાગી, નાગ, કિન્નર, સિદ્ધ, ચારણ, બીજા બંદીજનો જેટલા હતા તે બધા ભગવાન શ્રીહરિનો સર્વોપરી યશ બોલવા લાગ્યા સ્તુતિઓમાં. શેષ શારદા, નારદ, ગણપતિ અને કાર્તિક સ્વામી વગેરેએ શ્રીહરિનો અતિશય અનંત મહિમા ગાયો. જેમ કે ભગવાન શ્રીહરિ, હવે આ બધા જે સ્તુતિઓ કરી ચૂક્યા એનો ટૂંકો સાર કે છે કે બધાએ શું કીધું, ટૂંકમાં કહીએ તો બધાનું વેળું કહી દઈએ. જેમ કે ભગવાન શ્રીહરિ ભક્તોની રક્ષા કરવા માટે પ્રત્યેક યુગમાં પવિત્ર જન્મ લે છે. એક વાત સ્તુતિના સાર રૂપે આ હતી કે ભગવાન ભક્તોની રક્ષામાં દરેક યુગમાં અવતાર લે છે. જ્યારે જ્યારે ભક્તોને કષ્ટી પડે, સાધુ સંતો પીડાય, અધર્મ અભિવૃદ્ધિ પામે, મોટા અસુરો માથા કાઢીને લોકોને ખૂબ હેરાન કરે, ત્યારે ભગવાન અસુરોને મારવા, અધર્મ સંહારવા, ધર્મને સ્થાપવા, ભક્તોને રક્ષા કરવા અને પોતાના પ્રેમીઓને લાડ લડાવવા અવશ્ય અવતાર લે છે. આવું સ્તુતિઓમાં આવતું હતું. એમાં ઘણા સ્તુતિકારો અવતારોનું વર્ણન કરતા, જેને 10 અવતાર ધાર્યા હતા તેના નામ કહી ગયા ઘણા સ્તુતિવાળા. મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ 4, વામન તેમજ પરશુરામ 6, જેણે અનેક વાર અધર્મી ક્ષત્રિયોને હણ્યા હતા 21 વાર. રઘુકુળમાં પ્રભુ રામરૂપે થયા, હાથમાં રાવણાદિક રાક્ષસો નાશ કર્યો, કૃષ્ણરૂપ થઈને કંસના જેવા અનંત બળવાન દૈત્યોને માર્યા, એ 8મા અવતાર. અને જેમણે બુદ્ધરૂપ મહાન અવતાર ધાર્યો હતો અને કલ્કી ધારશે, આમ 10 અવતારોનું સ્તુતિઓમાં વર્ણન થતું. અને દયાએ કરીને જ્ઞાનોપદેશ કર્યો હતો બુદ્ધ ભગવાને, તેથી અનેક નરનારીઓનો ઉદ્ધાર થયો અને આત્મીયજનોની રક્ષા કરી. દૈતોમાં પણ સાર્વાધિક બળવાન દૈત કામ, ક્રોધ અને લોભ છે. હવે જો થોડીક બીજી વાત કરે છે કે દૈતોને નાશ કરવા ભગવાન અવતારો લે છે, તે દૈતોમાં પણ સર્વથી અધિક જો કોઈ દૈત્યો હોય તો કામ, ક્રોધ, લોભ, આ બધા સૌથી મહાન દૈત્યો છે. દૈત્યો છે ને એ ઝાડવું છે, અને આ મેં નામ લીધા ને એ એનું બીજ છે. આમાંથી દૈત્યોનું નિર્માણ થાય. આ તો દૈત્યોનું પણ મૂળ છે, આસુરિતાનું મૂળ, કામ, ક્રોધ, લોભ આદિ ખતરનાક છે. આ દૈત્યો દેખાય છે, આ દેખાતા નથી. આ લોકો પણ આપણે હરિભગત છીએ, સાધુ છીએ, હારા છીએ, સારા જોગમાં છીએ, તોય ક્યારેક ક્યારેક આવીને આપણને પણ ઘડીક ઘડીક વાર આસુરી દૈત બનાવી જાય છે. આ ઓછીના નહીં, આ મોટા દૈત્યો છે. કામ, ક્રોધ ને લોભ, બોલો, સર્વાધિક બળવાન દૈત્ય છે એમ કીધું. ભગવાન જ્ઞાનરૂપી ખડગ લઈને યુક્તિપૂર્વક એનો વિનાશ કરે છે. આ કામ, ક્રોધ, લોભ રૂપી જે દૈત્યો, એ ઓલી ખુલ્લી તરવારથી મરે એમ નથી, એને તો ભગવાન જ્ઞાનરૂપી ખડગ લઈને યુક્તિપૂર્વક વિનાશ કરે છે. એને મારવામાં બહુ કળા જોઈએ, બહુ બુદ્ધિ જોઈએ, બહુ ધીરજ જોઈએ. હો, અને ભગવાન જ્યારે સાધુરૂપ ધરતી ઉપર વિચરતા હોય ત્યારે એને ઓળખવા બહુ કઠણ છે. એ સંતરૂપ જે ભગવાન છે તે અસુર બનાવનારા તત્વ એવા જે કામ, ક્રોધ, લોભાદિક શત્રુઓ, એને જ્ઞાનરૂપી તરવારથી મારે છે. અન્ય અવતારો તો અસુર થઈ ગયેલા જે રાવણ, કંસાદિક, એને હાથમાં ખડગ લઈને મારે છે. જ્યારે ભગવાન સર્વાવતારી સ્વામિનારાયણ સાધુરૂપ પ્રગટ પરમાત્માએ તો અસુર બનાવનારા જે કામ ક્રોધ લોભ રૂપી મૂળ એને જ્ઞાન રૂપી તરવારથી કાપ્યા, તાકી જગતમાં અસુરોનું નિર્માણ ન થાય. મૂળિયા કાપ્યા, ઠેઠ હાથમી ગાંઠ સુધી ભગવાને છે ને ખોદીને કાઢી નાખ્યા, ધરોના છેલ્લા મૂળ સુધી ધરો કાઢી નાખી. આવું કામ તો સર્વોપરી સ્વામિનારાયણે કર્યું. પણ આધારાનંદ સ્વામીનું એમ કહેવું છે, શ્રીહરિ કાળના પણ કાળ છે, છતાં દયાએ કરીને સાધુરૂપે થાય છે, સાધુતાને અનુસરીને વર્તે છે, જેથી આ સાધુરૂપ અવતાર સર્વોપરી છે, પણ એને ઓળખવો એટલો જ કઠણ પડે છે. ઓલા જેમ રાજારૂપ ભગવાન ઓળખાય જાય ને જટ, એમાં સાધુરૂપ શ્રીહરિ એકદમ ઓળખવા હેલા નથી. એને માટે એ કેમ ઓળખાય ને ક્યારે ઓળખાય, કોને ઓળખાય, એના બે સોરઠા સરસ છે. જાનત હે જન કોઈ હરિ કે મહિમા અતિ અધિક, સંત મિલન તેહી જોઈ તેહી કર જન કુન જાન પરત, જબ હી મિલત જેહી સંત પ્રગટ પ્રભુ કે જ્ઞાન યુત, સત્સંગ તબ કરાત અભય પદ કું દેત તેહી. બહુ સમજવા જેવી આમાં વાત લખી છે. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર, સાધુરૂપ ભગવાન હોય ત્યારે શ્રીહરિના અતિશય અધિક મહિમાને તો કોઈક જ માણસ જાણતા હોય છે, કોઈક જ માણસ જાણતા હોય છે. સંત મળે અને તેને ઓળખે, પ્રથમ સંત મળે એટલાથી કામ નથી થતું, તો પછી એ સંતને ઓળખે, એનો દ્રઢ નિશ્ચય ને વિશ્વાસ કરે, તો તેનાથી તે મનુષ્યને ભગવાન ઓળખાય છે. બોલો, આ ગું ગયું હું સાંભળ્યું? સંત મળે એટલેથી નહીં, એનો મહિમા થાય, નિશ્ચય થાય, દ્રઢ વિશ્વાસ થાય, તો તેને તે મનુષ્યને તે સંતથી ભગવાન ઓળખાય છે, નહીં કાંઈ ઓળખાય નહીં. જેને સંતનો મહિમા જ નથી, નિશ્ચય નથી, વિશ્વાસ નથી, અહોભાવ નથી, એને એ સંતથી ભગવાન ઓળખાય નહીં ને ભગવાન મળે નહીં. પછી વાંક આપણે કોકનો ન કઢાય, આપણી ખામી ખોળીને ટળાય. પ્રગટ પ્રભુની ઓળખાણવાળા સંત જ્યારે મળે, હો સંત મિલત તે જોઈ, પ્રગટ પ્રભુની ઓળખાણવાળા સાધુ જોઈ, એ જ્યારે મળે અને તેનો સમાગમ કરવામાં આવે, જો સત્સંગ કરીએ, ત્યારે સત્સંગ તે મનુષ્યને અભય પદ આપે છે. સત્સંગ જરૂર એ જીવને મોક્ષ આપે છે, પણ સત્સંગ કોણ આપે? સાધુ. સાધુ કોણ આપે? શ્રીહરિ. આમ છે, આવી રીતે આ બધો ક્રમ છે. ભગવાન શ્રીહરિ જ્યારે મનુષ્યને વેદ પુરાણો અને ધર્મશાસ્ત્રના સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા દેખે છે અને અધર્મને વધેલો દેખે છે, ત્યારે તેઓ યુગ યુગમાં અવતાર ધારણ કરે છે. સુખના ધામ શ્રીહરિ અધર્મને ઉત્થાપવા માટે તથા ધર્મને સ્થાપવા માટે કલ્કી રૂપે થઈને મ્લેચ્છ પ્રાય રાજા પ્રજાનો નાશ કરે છે, આવું સ્તુતિઓમાં આવે છે, એમ સ્વામીનું કહેવું છે. જેમ નાટકમાં સૂત્રધારને વશ બધા પાત્ર રહે છે, તેમ સર્વ જગત શ્રીહરિને વશ વર્તે છે. બોલો, પૂતળીઓ નચાવનારો હોય ને, બધા પૂતળા એના નચાવવાના છે, એના હાથમાં જોઈ બધાને દોર્યું, એમ બધાનું કંટ્રોલર શ્રીહરિ છે, બધા એના હાથમાં છે, બધાને બાપા કહીને વશ વર્તવું જ રહ્યું, વર્તે કે ન વર્તે. અરે હાલવા દે એટલા તોફાન હાલે, આપણે આ પંખાને હાલવા દઈએ ત્યાં સુધી હાલે, ઊભા થઈને બેન કરી ઠપ દઈને ઊભો રહે, એમ પરમાત્માના હાથમાં બધા જ છે, અનંત કોટી બ્રહ્માંડો ઈશ્વરો દેવો બધા જ. જેમ કોઈ સ્વતંત્ર જાદુગર પોતાની કળાથી પ્રેક્ષકોને વશ કરી લે છે, કેવળ તેના કુટુંબીઓને આશ્ચર્ય થતું નથી, એને જાણતા હોય ને ભગવાનને, એને આશ્ચર્ય ન થાય, બીજાઓને તો તે જાદુ અટપટું લાગે છે. તેમ ભગવાન શ્રી હરિના લીલા ચરિત્રોને તો જે હરિજન કે સંત હોય તે સમજી લઈ શકે છે. બીજાઓને તો તે અટપટું લાગે છે. લ્યો, સ્તુતિઓમાં શું શું આવતું હતું એ બધી વાત કરતા કરતા મુક્તાનંદ સ્વામી તો હવે પ્રગટ ભગવાન શ્રી હરિનો મહિમા અને ભેળું ભેળું કોણ ભગવાનને ઓળખે છે ને કોણ સાધુરૂપ ભગવાનને નથી ઓળખી શકતા ને કેમ ઓળખાય ને કેમ પમાય ને એવી બધી વાતો એ પાછા ચડી ગયા છે. પણ જે વાત હોય તે છે અમૃત, પીધે પામી જવાય. શ્રીહરિ જ્યારે અવતાર લે છે ત્યારે તેઓ અસુરનો સંહાર કરે છે. દાદા ખચર, જે દેવીજન હોય તે શ્રીહરિને ભજે પણ અસુર તો તેને દેખીને તજી દેશ. લ્યો, હવે આ નિમિત્તે અસુરોના કેવા લક્ષણો હોય એની વાતે સ્વામી વળગ્યા. અસુરો દૂર ભાગે ભગવાનથી પ્રગટ સંતથી. પ્રત્યેક પથ્થર હીરા માણેક હોતા નથી, વળી પ્રત્યેક સરોવરને કિનારે મોતી મળતા નથી, તેમ બધી જગ્યાએ હરિજન નથી હોતા અને અધર્મીઓથી તો આખું જગત ભરેલું છે. હા ભીડ્યો, હરિભગતથી આખું જગત ભર્યું નથી, કાંઈ અધર્મીઓથી આખું જગત ભર્યું છે. જોયું, હીરા માણે કાંઈ બધે ન હોય, ધૂળને ઢેફા બધે હોય. હે, હોનું કાંઈ બધે થોડું નીકળે છે, ધૂળ ઢેફા બધે નીકળે, હોનાની ખાણીમાં નીકળે તો. એમ આ જગતમાં ભગવાનના ભક્તો બધે નથી અને અધર્મીઓ નીતિ ખોરણ નકામા થો બધે છે, એનાથી તો આખું બ્રહ્માંડ ભરેલું છે. કે અધર્મી લોકો હરિજનને દેખીને સહેજે અદેખાય કરે છે. આનો આ ધર્મ, ભગવાનના ભક્તોને જોવે, એની આચાર જોવે, એની શુદ્ધિ જોવે, એની આબરૂ જોવે, એનું સુખ જોવે, એટલે ઓલા અધ્યખાને મૂવાને અનેક પ્રકારની ઉપાધિને દુઃખ તો ઘેરી જ વેળા હોય, હકણા ન મળ્યા હોય એટલે પછી આનું હારું જોઈને બળ્યા કરે કે મારા બેટાને આને કોઈ દી કોઈ હેરાન કરતું, આને કાંઈ આમ તકલીફ પડતી નહીં, આને આમ એમ કર્યા કરે કે તમે હકણા મરો, નીતિને માર્ગે હાલો તો તમારે સુખને શાંતિ રહે. આના સુખ શાંતિને સમૃદ્ધિ જોઈને મૂર્ખાઓ બળો શા માટે? પણ ઈવડા એ સહેજે અધે કાંઈ કરે છે, કરવી નથી બિચારાને સહેજે થઈ જાય છે. ચોર લોકોને ચંદ્રમાં ન ગમે, બોલો ગમે? એમ ન ગમે, પણ શાહુકાર તો ચંદ્રને દેખીને આનંદિત થાય જાય. ચાર વર્ણ અને ચાર આશ્રમ બધી અસુરો પ્રગટ્યા મૂવા. આ વાત આવી, લ્યો હવે દુર્વાસાના શાપથી બધે અસુરો પ્રગટ્યા. હવે ઓલી બધી પુરાણોની વાત પડી રહી, સ્વામીએ દાદા ખાચરને એમ કહી દીધું કે અસુરો ધરતી ઉપર પ્રગટ્યા બધે. જો ચાર વર્ણ અને ચાર આશ્રમ બધી અસુરો પ્રગટ્યા અને હરિજનોની સાથે વેર રાખે છે અને એમને દેખીને હેરાન પરેશાન થાય છે. લ્યો, હરિભક્તોને દેખીને અસુરો હેરાન પરેશાન થાય, આનો આનંદ જોઈ. આ નામ અસુરો. બ્રાહ્મણ જેવા ઉચ્ચ વર્ણમાં જન્મ લઈને પણ તેઓ મુખથી પંચમકારનું માધ્યમ કહેતા ફરે છે. આ અસુરના લખણ કે મધ્ય માંસ અને મૈથુનના જેવું કલ્યાણકારી બીજું કોઈ સાધન નથી, આવા બણગા મારે છે. વેદમાં બતાવેલો આવો ધર્મ છે એમ કહીને વટાળ ફેલાવે છે. સન્માર્ગ છોડાવીને મનુષ્યને કુમાર્ગે ચલાવે છે. ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આવા અધર્મીઓના ત્રણ ભેદ કયા છે? હે દાદા ખચર, તમે એ સમજો કે અસુરો સર્વેમાં આત્મા એક છે, વર્ણ અને આશ્રમ જેવું તો કાંઈ છે જ નહીં, આવું જ્ઞાન કહેશ. લ્યો, પરમાત્માન આત્મા ભેદ છે એવું બોલે જ નહીં, બધું એક છે, સભર ભર્યો બ્રહ્મ એમ કરીને પાપ કરવા છે. ને અસુરો ધર્મથી વિરોધી જ્ઞાન કહેતા હોય છે, તેઓ ધર્મને અધર્મ કંઈ બતાવે છે અને અધર્મને ધર્મ કહેતા હોય છે. આ અસુરના લખણ. સવળા માર્ગને જોઈને અસુરો એને અવળો માર્ગ કહે છે અને અવળા માર્ગને જોઈને અસુરો એને અવળો માર્ગ કહે છે. બોલો હેન્દ્રુપ, આવા અસુરોને ઓળખીને રાખવા આગળ. એવા અસુરો રાત દિવસ વેદ વિરુદ્ધ માર્ગે હાલે છે અને શુદ્ધ દેવીજનો તે વેદ વિરુદ્ધ માર્ગે ક્યારેય ચાલતા નથી. અસુરજનો હંમેશા પાપ જ કરે છે, તેના હૃદયમાં લેશ માત્ર દયા હોતી નથી, છાંટોય ન હોય, હાવ ક્રૂર હોય. એની આગળ કોઈ દયાની વાત કરે તો પણ એને વચનરૂપી બાણથી વિંધી નાખે, એ બોલવા જ ન દે. બે જ બે દયાની દીકરા આમ જ કે વિંધી નાખે વેલા, એની પાસે સાખી બોલાય જ નહીં. દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન, તુલસી દયાને છોડીએ જગબલક ઘટ મેં પ્રાણ. સમજ્યા? તો એમ જ કે લે, પ્રાણ કાઢી નાખવું એટલે માથાકોટ મટી જાય. જબલક ઘટ મેં પ્રાણ, તબલક દયા ને ઉભો રહે. દયાને દીકરા આમાં જોયા બધું હો, એમાં ઝાઝા રૂપિયા વાળાને દયાનો સાંટો ન હોય. લાંબો સમય જેને સત્તા ભોગવી હોય ને એને હૃદય એવા કઠોર ને ક્રૂર થઈ ગયા હોય કે ન પૂછો વાત. હો આ ધનવાનો અને સત્તાવાળાઓ આ હા હા જાડા સામડાના ડઠ્ઠર થઈ ગયેલા હોય, એવો પ્રભુ બચાવે એનાથી. લગભગ કોક હારા હોય, બધા એવા હોય એવું નથી કહેતો પણ લગભગ એવા હોય. હરિવિના એનાથી આપણને કોઈ ઉગારી ન શકે. વર્ણ અને આશ્રમ સૌને એક કરી દે અસુરો, તેને ધર્મ કે અધર્મનો વિવેક રહેતો નથી. પર સ્ત્રીને બલાત્કારે ઉઠાવી જાય છે, મૂકે રાવણ જેવા ને કંસ જેવા ગમે એમ નહીં લઈને વ્યાજે. લેલો ભૌમાસુર કેટલી ઉપાડીએ, ઓલો માંડ ભગવાન કૃષ્ણએ છોડાવી. મનમાં કોઈની શંકા રાખતા નથી, રાખતા છે ગરીબ માણાને તો સામેથી જ કહી દે આમ કરવાનું છે, નહીં તો આમ કરીશું તેમ કરીશું. એટલે બેચારા ઓલ્યા શું કરે, બહુ આવું સંસારમાં હાલતું હોય છે. આ બધા રાક્ષસો બોલો, ખુલ્લા રાક્ષસો હોય ને તો તો કાંઈ કંઈ એનાથી બચાય, ઘણા તો ઉપર ધાર્મિક ને માય રાક્ષસ, આને ઓળખવા તો બહુ કઠણ પડે. આમાં તો કાંઈક બિચારા પતંગિયા પડીને બળે છે. વર્ણ અને આશ્રમ સૌને એક કરી દે છે, તેને ધર્મ કે અધર્મનો વિવેક રહેતો નથી. પરનારીને બળાત ઉઠાવી જાય છે, મનમાં કોઈની શંકા રાખતા નથી. બીજાને મારીને તેનું ધન લૂંટી લે છે, બોલો મારી નાખવા, ખૂન કરી નાખવા, પતાવી દેવા, આડા આવે એને પડાવી લેવું બધું, એનું કાંઈ જોવાનું નહીં, અન્યાય કરવામાં જરાય વિચાર નહીં, ખોટું બોલવામાં કોઈ ટેન્શન એને નહીં, આબરૂ નહીં આબરૂનું કાંઈ જ નહીં, ધન છે બધું છે એમ જ માને, અને ધનના પ્રભાવમાં દબાયેલી દુનિયા પણ એને સ્વીકારી લેશ. એટલે જ ઓલે આનું હાલેશ, આવું બધું છે. તે અસુરો નિર્દય અને અહંકારી ફરતા હોય છે, એવો મનુષ્યને પણ મારે છે. તેને લેશ માત્ર દયા હોતી ને મનુષ્યને ખૂન કરી નાખે, મારી નાખે, ટાંટિયા ભાંગી નાખે, તોડી નાખે, ગમે એવું કરી નાખે. બોલો એનાથી ગામ આખું બીતું હોય, બોલો કમાલની વાત છે. આ પ્રમાણે હંમેશા તેઓ પોતાનું પેટ ભરતા હોય છે, છળ કપટ કરીને તેઓ પેટને ભરે છે અને તેનું પાપ મનમાં ધરતા નથી. તેઓ બધી જાતના નશાથી ભરપૂર હોય છે, એક જાતના નશાથી નહીં, સત્તાનો નશો હોય, ધનનો નશો હોય, હો હા રૂપનો નશો હોય, કુળનો નશો હોય, હું આગેવાન છું એવો નશો હોય, હું બુદ્ધિશાળી છું એવો નશો હોય, હું મોટો છું એવો નશો હોય, હું સમજું છું એવો નશો હોય, બધી જાતના નશાથી ભરપૂર હોય. બોલો એક જાતનો નશો આવે ને તોય દશામાઠી કરે, ઠેકાણું રવા ન દે આપણું. આને બધી જાતના નશા હોય. હવે તમે વાત કરો છો, દારૂ પીધો હોય, પાછી ભાંગ પીધી હોય, પાછો ધતુરો પીધો હોય, સમજાણો હા બધું જ પીધું હોય, મરી જાય ને આપણે. એકલો દારૂ પીધો હોય તોય માની નાખે, એકલો ફીણ પીધું હોય તોય માની, આને બધું પીધું હોય, કોઈ વાત બાકી નહીં. અને વિવિધ પ્રકારના વ્યસન કરવામાં સુરવીર હોય, સુરવીરપણું ન્યા, કોઈ વ્યસન કરવામાં બાકી નહીં. બધા જ ટેસ્ટને બધું જ જાણી માણી લેવાનું હોય અસુરોને, કાંઈ છોડવાનું જ નહીં. હાજી આ નથી ભોગ્યું ને, આ નથી પીધું ને, આ નથી ખાધું ને, આ નથી કર્યું ને, આ નથી મેળવ્યું, આ જ અસુરોની રીત. અન્યાયમાં ચાલીને તેને ન્યાય બતાવે પાછા, હા જેવા તેવા નહીં હો, અન્યાયમાં ચાલીને એને પાછા ન્યાય બતાવે. વિચરી રહેલા સંતોના ઉપર વેરભાવ રાખે છે, વિચરણ કરતા સંતો ઉપર એને બહુ દાય ચડે કે આ નક્કી આપણા ધર્મને ખુલ્લા કરશે ને, આપણને વળી આવડા હેરાન કરશે ને, આપણું છે ને આમ કરશે ને, આ બધું બંધ કરાવશે ને, એમ એની બીક બહુ લાગે, વ્યસન છોડાવશે ને, ફેલ છોડાવશે ને, લોકોને આપણી જે બધી છે ને લુચાઈ ને હડેલા એ બધી ખુલ્લી કરી નાખશે આ સાધુ, એટલે એની યારે વેરભાવ રાખે, બીજાના ઉપર મિથ્યા કલંક લગાવે છે. પાપની શંકાને તો તેઓ દૂર જ કરી દે છે, એટલે કે શંકા ધરતા જ નથી. અસુરો મનમાં ધારે તેને ખરાબ કરી બતાવે છે, આ એનામાં વિચિત્ર કળા હોય છે, ધારે અને ખરાબ કરી બતાવે. પાછા કે હોય તેનો, હા તમારી આબરૂના ઝઝાગરા કરી નાખીશ, સમજાણું માત્ર ને માત્ર તમારા કહેવાથી અમે ચૂપ રહ્યા છીએ એમ કે પાછા કોક જો એને કેમ તો નહીતર હાંજે એની આબરૂના લીરેલા કરી નાખીએ. આવા તો પાછા પડકારા કરે. ગજબની વાતો છે આ બધી. અસુરો મનમાં ધારે અને ખરાબ કરી બતાવે છે અને એમાં એને શરમય નહીં. આ ગમે એનું ખોટું છાપી નાખવું, પત્રિકા છાપી ઉડાડવું, કહેતો તો કહેતી હાંકી મેલવું, કાંઈ એને લાશરમ નહીં. હાવ નવરા નખોદવાળા એવા અને પાપ કરવામાં તેઓ ઘણા જ ઉત્સાહી હોય છે. કોકની ખોટી વાતો કરવામાં, ફેલાવવામાં, અપવાદ નાખવામાં, કોકની આબરૂ કાઢવામાં તેને બહુ અવાદ આવે. આ બધાને એની તો વાત જ જવાય દો. એને નો છોકરા પરણાવવાના હોય, નો એને કાંઈ કોઈ વ્યવહારિક કામ આવે, નો ધંધાની ઉપાધિ હોય, નો આવે તેજી મંદી, હાવ નવરા ત્યાં તો. અને વળી હવ લોકો એને ઓળખે નહીં, એટલે એની વાંહે પાછ કેટલાય જોડાયેલા હોય. એ લોલે લોલ કરીને પાછા હાસું ખોટું સમજ્યા વગેરે દ્રોહમાં પડતા જ હોય. ભારે ઉપાધિવાળું કામ છે આ. પાપ કરવામાં તેઓ ઘણા જ ઉત્સાહી હોય છે. વેદો શાસ્ત્રો અને સંતોને તેઓ માનતા નથી. લ્યો એનાથી તો તમારે એ આઘા ભાગે. પણ કલ્પિત શાસ્ત્રોને સાચા માને, બોલો હા, ખોટાઓને સાચા માને. તેઓ સાચા સંતોને દેખીને રાત દિવસ અસૂયા કરે છે અને ખોટાના ભાઈબંધ થાય. હા, એની ભેગા શીકણી હુંગે, બીડીયું પીવે, ફિલ્મ જોવે, એની ભેગા તમારે નાસ્તા પાણી હોટલમાં બધી જમાવટી કરી દે ખોટાની હારે. બધી લીલા ખોટી રીતે થઈ શકે ને, સાચાની હારે તે બધું બંધ કરવું પડે હબડાક લઈને. એટલે એને સાચા ફાવે ને ખોટા મી જમાવે. આમ છે, તેઓ સાચા સંતોને દેખીને રાત દિવસ અસૂયા કરે છે. મુખેથી તો કપટ ભર્યું ને મિથ્યા જ બોલે છે, છતાં પોતાના સમાન બીજાને હારા ગણતા નથી. જ્યારથી આદ્ય સૃષ્ટિ થઈ છે ત્યારથી દૈવી અને આસુરી જનો આ દુનિયામાં રહ્યા જ છે. અમૃત પોતાના અમૃત રૂપ ગુણોને છોડતું નથી, તેમ ઝેર પણ પોતાના ગુણને રજ જેટલું પણ છોડતું નથી. એમ છે, દેવી જનો ધર્મનો ત્યાગ કરતા નથી, નીતિનો ત્યાગ કરતા નથી, પણ તે અધર્મથી તો સદા દૂર ચાલે છે. અને આસુરી જનો અધર્મને જ અનુસરે છે. તે નીતિમત્તા ધર્મ સદાચારને પકડતા જ નથી, અડતા જ નથી, ને પાપ કરવામાં પૂરા હોય છે. જે અદેવો કહેતા અસુરો બ્રહ્માથી પહેલા જન્માતા, તે માતા પુત્રી અને બેનની સાથે પણ શરીર સંબંધે કરીને ધર્મનો ભંગ કરે છે. તે અસુરો પોતાના ગોત્રની સ્ત્રીને છોડતા નથી અને તે સ્ત્રી પણ અદેવ અર્થાત આસુરી કે જે પુરુષ અસુરની જેમ અધર્મનું આચરણ કરે છે. જોયું તમે? આમાં એમ વાત આવી કે પુરુષો જ આવા અસુર રાક્ષસને આસુરી હોય છે એવું નહીં, સ્ત્રીઓ આવી જ હોય છે આસુરી અધર્મી રાક્ષસણી. હોલ્યાના જેટલા લખણ કીધા ને એ બધા આમાં હોય તો હોય કે એટલે કીધું. તે સ્ત્રી પણ અદેવ હોય છે, આસુરી હોય છે, રાક્ષસણી હોય છે, એવી જ ભંગાર અનિતિવાળી હડેલી કુટલ કપટ ભરેલી આસુરી સ્ત્રી હોય છે. અને જેમ આસુરી પુરુષની વાતો કરીને એમ જ તે આસુરી સ્ત્રી પણ અધર્મનું આચરણ કરે છે એમ સમજી લેવું. જે લોકો કુમાર્ગે ચાલે છે તે ભલે યોગી, યતિ, રાજા, નર કે નારી હોય, જો ભેગી નારી ઠપકેરી, તેને સત્પુરુષ અને સદગ્રંથ સમજાવે છે, છતાં પણ તેઓ તેમની વાતને સમજતા નથી. શાસ્ત્રોએ સમજાવે છે, સત્પુરુષે સમજાવે છે, પણ આ અસુર નર નારીઓ રાક્ષસ રાક્ષસણીઓ કાંઈ માનતા નથી. બોલો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં દેવ તથા અસુરોના સ્વાભાવિક ગુણદોષ કયા એ નામે 14મો તરંગ થયો. આવું બધું ભગવાન સ્વામિનારાયણના પ્રગટ થતા પહેલા જે કાંઈ ધરતી ઉપર અસુરો ઉપજ્યા અને એણે જે કાંઈ પ્રવર્તાયું એનું વર્ણન થયું. આ બધું હજી થોડુંક વિશેષ વર્ણન આવશે. આખી ભૌગોલિક સ્થિતિનું વર્ણન આવશે, રાજકીય સ્થિતિનું વર્ણન આવશે, સાંપ્રદાયિક સ્થિતિનું વર્ણન આવશે, માનવીય પરિસ્થિતિનું વર્ણન આવશે. અને બધી રીતે કથળેલી આ દુનિયામાં હવના તારણહાર સ્વામિનારાયણ મહાપ્રભુ પ્રગટ થશે અને સર્વ ક્ષેત્રે સુખ શાંતિ અને સ્થિરતાનું સ્થાપન કરશે. આપણને બહુ મજા આવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.